ઓસ્ટ્રેલિયાની શૈક્ષણિક સંસ્થાઓ વિશે તાજેતરમાં કેટલાક રિપોર્ટ બહાર આવ્યા. સ્કૂલ હોય કે યુનિવર્સિટી, તમારું બાળક આ શિક્ષણ વ્યવસ્થામાં હોય કે ન હોય, જો તમે ઓસ્ટ્રેલિયાના ટેક્સ પેયર હશો તો ઓસ્ટ્રેલિયાની શિક્ષણ વ્યવસ્થામાં તમારા ખિસ્સામાંથી થોડા નાણાં જરૂર જઈ રહ્યા છે. જો સ્કૂલથી શરૂઆત કરીએ તો ઓસ્ટ્રેલિયન સ્કોલરશિપ ગ્રુપે જણાવ્યું છે કે એક બાળકને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું પાડવામાં વાલીઓના ખિસ્સા ખંખેરાઈ જાય છે. તાજેતરમાં એએસજીએ બહાર પાડેલ આંકડા કહે છે કે પાછલા એક દાયકામાં સરકારી શાળાઓની ફીમાં 25% વધારો થયો છે. કેથલિક, એંગ્લિકન જેવી ક્રિશ્ચિયન સ્કૂલ્સની ફી 57% વધી છે, તો પ્રાઇવેટ સ્કૂલ ફીઝમાં તો પાછલા 10 વર્ષમાં 64% વધારો થયો છે. આ આંકડા જે સર્વે પર આધારિત છે તેમાં 12,000 વાલીઓએ ભાગ લીધો હતો. જોકે આ તો વાત માત્ર સ્કૂલ ફીઝની થઈ, જ્યારે એક બાળક પાછળ, જેમ તમે જાણતા જ હશો, ફી સિવાયનો જે ખર્ચ થતો હોય છે, યુનિફોર્મ, ટેક્સ્ટબુક્સ, લેપટોપ્સ, ઇતર પ્રવૃત્તિના ક્લાસીસ, એ ખર્ચો ફી કરતાં ઘણીવાર વધી જાય છે. અને એટલે જ સ્કૂલ્સ પણ દર વર્ષે ફીમાં વધારો કરી જ દે છે. ઓસ્ટ્રેલિયન સ્કોલરશિપ ગ્રુપના જ્હોન વેલેગ્રિનિસ.
Uniforms, textbooks, computers and laptops, extracurricular activities, there's a whole host of other things that actually come into a child being able to actually gain that education.
ASG-નો રિપોર્ટ કહે છે કે સ્કૂલ ફીમાં વધારાનો ટ્રેન્ડ બદલાય તેવી કોઈ શક્યતા લાગતી નથી, એટલે વર્ષો વર્ષ વાલીઓએ વધુ રકમ ચૂકવવાની તૈયારી રાખવી જ પડશે.
We can't see this trend actually changing because of the unique subcomponents of the education CPI. It just seems to be drifting further north.
School પછી આગળ વધીને યુનિવર્સિટીની વાત કરીએ તો આટલો ખર્ચ કર્યા પછી સ્કૂલ એજ્યુકેશન પૂરું કરી વિદ્યાર્થી યુનિવર્સિટી સુધી પહોંચે પછી ખર્ચ માત્ર વાલીઓ અને પરિવારોએ જ નહીં, ઓસ્ટ્રેલિયાના કરદાતાઓએ પણ ઉઠાવવો પડે છે. ટેક્સપેયરે ફંડ કરેલ સ્ટુડન્ટ લોન્સનો આંકડો પણ આસમાન આંબી રહ્યો છે. વર્ષ 2026 સુધીમાં આ આંકડો 11.5 બિલિયન ડોલર પહોંચી ગયો હશે. મુશ્કેલી તો એ છે કે આટલો ખર્ચ કરીને ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થીઓને ટેકો આપવામાં આવે છે, છતાં યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયા પછી કોર્સ પૂરો ન કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી રહી છે. આ જ અઠવાડિયે ન્યૂ સાઉથ વેલ્સના 45,000 એચએસસી પાસ કરેલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી તરફથી ઓફર લેટર્સ મળ્યા છે, પરંતુ દર 11 વિદ્યાર્થીઓમાંથી એક એડમિશન લીધા પછી પણ કોર્સ પૂરો જ નહીં કરે. આનું એક કારણ છે યુનિવર્સિટીમાં ભણતી વખતે જ ઇન્ટર્નશિપ, પાર્ટ ટાઈમ નોકરી મળી જાય છે, ને એકવાર કમાવાનો ચસ્કો લાગ્યા પછી ભણતરમાં રસ ઓછો થઈ જાય છે.
What often happens is that they go out to the workforce, the organisation loves them and asks them to stay on in a part-time or a full-time capacity. The students jump at the chance to have employment and then they complete their degree part-time.
તો વળી ઇન્ટર્નશિપ મળી ગયા પછી પણ સફળ કારકિર્દીનો રસ્તો મળી ગયો છે એવી કોઈ ગેરંટી નથી. પાછલા 5 વર્ષ દરમિયાન અડધો અડધ યુવા ઓસ્ટ્રેલિયન્સે વગર પગારે ઇન્ટર્નશિપ કરી છે, માત્ર એ આશાએ કે ભવિષ્યમાં એ જ કંપની તેમને સ્વીકારી લેશે કે પછી કામનો અનુભવ મળ્યા પછી બીજી નોકરી સહેલાઈથી મળી જશે.
A lot of people are doing unpaid work to try and get a chance at getting a job in what is a very tight labor market. So young people in particular, those under 30, more than half of them had done at least one internship or placement in the last 5 years, and many of them had done more than that.
કોઈ પ્રકારના સ્ટાઇફંડ કે અન્ય નાણાકીય ઇન્સેન્ટિવ વગર યુવાનો પાસે કામ કરાવી લેવાના અનેક કિસ્સા બહાર આવ્યા પછી તેના પર તપાસ બેસાડવાની માંગણી ઉઠી છે. ઇન્ટર્ન્સ ઓસ્ટ્રેલિયા સંસ્થાના ડાયરેક્ટર ક્લેરા બેડ.
However, the problem is when an organization takes work which should usually be paid, such as doing admin or other activities like that, markets it as an internship and then lures unsuspecting people into doing it. So the risks are that young people who are vulnerable, who have no idea of the value of their work, are lured into a workplace with the potential of someday getting a job, with the potential of learning new skills, and find themselves picking up dry cleaning, getting coffees and not actually doing work that they're learning anything from.
એટલે જો આ તપાસ હાથ ધરવામાં આવે તો ફરી એકવાર તેનો ખર્ચ ઓસ્ટ્રેલિયાના કરદાતાઓએ ઉઠાવવાનો રહેશે.